दर्शनों नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो प्रश्न 94 पुस्तक में पानु 63 कॉम्प्यूटर में गो टू पेज नंबर 324 क्वेश्चन नंबर 94 में निक्षेप कोने कहे छे ए आपणे कर्यो छे फरीथी ए व्याख्या जोई अने पछी आगळ वधीए। निक्षेपकोने कहे छे के युक्ति द्वारा एटले नय अने प्रमाण ज्ञान द्वारा सुयुक्त मार्ग प्राप्त थता कार्यवस्थी नाम स्थापना द्रव्य अने भावमां पदार्थना स्थापनने निक्षेप कहे छे। एटले नाम द्वारा स्थापना द्वारा द्रव्य अने भाव ए द्वारा पदार्थने नक्की करवो एनु नाम निक्षेप। सादी भाषा में जो कही है तो एनो अर्थ थाय। बीजु आप्युं छे कि प्रमाण अने नयना अनुसारे प्रचलित थयेला लोक व्यवहार ने निक्षेप कहे छे। एटले के जे ज्ञेय पदार्थ छे जे जाणवा लायक जे छे जे जाणीए छे जेनुं ज्ञान करीए छीए ज्ञेय पदार्थ ए छे अखंड छतां तेने जाणती वखते एने भेद करीने जाणवामां आवे छे એ નિક્ષેપ છે। એટલે એના અંશોને જાણવામાં આવે છે જુદા જુદા કરીને એ નિક્ષેપ છે। એ નિક્ષેપ છે તે ખરેખર શું છે તો નયનો વિષય છે। જે દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ એને નય કહીએ છીએ અને એમાં નયનો વિષય જે છે તે નિક્ષેપ છે। હવે પ્રશ્ન 95 95 અહીંથી આજે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ તો એમાં કહે છે કે નામ નિક્ષેપ કોને કહે છે। અહીંયા જે ચાર ભેદ પાડ્યા નિક્ષેપના એમાં પહેલું નામ નિક્ષેપ, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપના ભેદ પાડ્યા તેમાં નામ નિક્ષેપ કોને કહેવામાં આવે છે તો કે ગુણ જાતિ દ્રવ્ય અને ક્રિયાથી ક્રિયાની અપેક્ષા રાખ્યા વગર ક્રિયાથી રહિત એવી અપેક્ષાથી રહિત માત્ર ઈચ્છા અનુસાર કોઈનું નામ રાખવું તે નામ નિક્ષેપ છે। જેમ કે કોઈનું નામ જિંદ રાખવામાં આવ્યું હોય કોઈ કોઈ વ્યક્તિ છે એનું નામ કોઈ બાળક છે એનું નામ જિંદ રાખવામાં આવ્યું હોય તો એ નામ જે છે એ નામ નિક્ષેપ થયું એને એ તો છે તો જીવ છે એની પર્યાય મનુષ્યની છે અને એ બાળક છે અને એનું નામ જિંદત રાખવામાં આવ્યું એટલે કે દત્તનો અર્થ દેનાર જીન એટલે જીનેશ્વરે દીધેલો એવો અર્થ થાય ખરેખર તો હવે જિંદત નામને અને એ કંઈ આવ્યો છે એવી રીતે જીનેશ્વર પાસેથી આવ્યો છે એમાં કંઈ સંબંધ નથી। બીજી રીતે જોઈએ તો કોઈનું નામ મહાવીર રાખવામાં આવે હવે હોય દુબળા પતળા કોઈ ફૂંક મારે તો ઉડી જાય એવા દુબળા પતળા હોય ભાઈ અને મહાવીર નામ હોય એટલે એના એની સાથે એને કંઈ સંબંધ નથી એની શક્તિ સાથે કે એમ કંઈ સંબંધ નથી કે એટલે અહીંયા જે વાત મૂકીને કે ગુણ એનામાં હોય તો જ એને એ નામ આપવામાં આવે એવું નથી કે એની એ જાતે જાતિ હોય તો એને નામ આપવામાં આવે એવું પણ નથી કે એ દ્રવ્ય પ્રમાણે હોય કે કોઈ ક્રિયા એ પ્રમાણે હોય એવી કોઈ પણ જાતનું હોય નહીં તેમ છતાં પણ એક ગમે તે નામ આપવામાં આવે એ પ્રકારે નામ આપવામાં આવે તો એથી કંઈ એ ખોટું ઠરતું નથી એ બરાબર છે એ નામ નિક્ષેપ કહેવાય છે. નામ નિક્ષેપ હોય એમાં એવું જરૂરી નથી કે એના ગુણ હોય તો જ એને એમ કહેવામાં આવે. ડાયા માણસને ડાયાલાલ કહેવામાં આવે એવું જરૂરી નથી. ડાયાલાલ જે હોય એ પાગલખાનામાં પણ હોય, એ પાગલખાનામાં પેશન્ટ તરીકે હોય, નામ ડાયાલાલ હોય. પૂછીએ તો કે શું નામ છે, તો કે ડાયાલાલ. અને આમ તો પાગલખાનામાં બિચારો ટ્રીટમેન્ટ લેતો હોય, એટલે એવું જરૂરી નથી. એવા ગમે તે ઉદાહરણ આપણે લઈ શકીએ. આપણે વર્તમાનમાં અહીંયા જોઈએ છીએ જે બધા નામ રાખવામાં આવે છે, એ બધા નામ પ્રમાણે કઈ બધાના ગુણ હોય છે કે એવું કંઈ હોતું નથી, તેમ છતાં એવા નામ આપવામાં આવે છે. એવા નામ આપવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે અહીંયા બધા ઘણા લોકોની સરનેમ ઝવેરી હોય છે. હવે ઝવેરી હોય છે તો એ બધા ઝવેરી ઝવેરાતનો ધંધો કરતા હોય એવું નથી હોતું. કોઈ દિવસ હીરો હાથમાં પણ પકડ્યો ન હોય, એને અટક ઝવેરી હોય, એટલે કે ઝવેરી થોડા થઈ જાય છે. પણ એવો નામ નિક્ષેપ કરવામાં આવ્યો હોય, એમાં ગુણ હોય કે ન હોય, એની જાતિની અપેક્ષા હોય કે એમાં એ દ્રવ્ય છે કે ક્રિયાની અપેક્ષા ન હોય, તેમ છતાંય એને એવું નામ આપવામાં આવે એને નામ નિક્ષેપ કહેવાય. મૂળ તો એ જ્ઞેય પદાર્થ છે, કોઈ પણ જ્ઞેય છે એને એવું નામ આપવામાં આવે. આપણે આઈટમ્સ બધી જે જોઈએ છીએ એ બધાને પણ એવું જ હોય છે, એની ઉપર જેવા નામ આપવામાં આવે છે એવી કઈ વસ્તુ અંદરથી નીકળતી નથી, એવી વસ્તુ નીકળતી નથી, એટલે એ નામ નિક્ષેપની વાત કરી. તો અહીંયા એ વાત કરી કે ઈચ્છા અનુસાર કોઈ પણ નામ રાખવું એ નામ નિક્ષેપ છે. નામ નિક્ષેપ એટલે નિક્ષેપનું કારણ શું છે, તો કે એને આપણે જાણવું છે, એનું જ્ઞાન કરવું છે. તો એને કઈ રીતે જાણીએ છીએ, જે કંઈ છે એને કંઈક, તમે બાળક છે તો તમને તમારે એનામાં કંઈક તો જુદું પાડવું પડશે ને એને જાણવા માટે બધાથી, તો એને નામ દ્વારા જુદું પાડવામાં આવે છે, તેનું નામ આપવામાં આવ્યું છે. અને એમાં નામમાં પણ એવું જરૂરી નથી કે એનામાં જે ગુણ હોય એવા એ પ્રમાણે જ નામ આપવું, એવું પણ જરૂરી નથી. એટલે ગમે તે નામ આપવામાં આવે, ગાંડાલાલ નામ આપવામાં, આપણે ત્યાં તો તમે જોશો તો બધા ઘણા બધા એવા નામ હોય છે. અરે કેટલીક સરનેમ પણ એવી બધી હોય છે, ઘોડા સરનેમ હોય ને હાથી સરનેમ હોય, તો પછી હાથી સરનેમ હોય એટલે શું થયું, હોય સરનેમ, માકડ સરનેમ હોય છે, આવી બધી સરનેમ હોય છે, મંકોડી સરનેમ હોય છે, આ બધી સરનેમ હોય છે. આ બધી જુનાગઢમાં આવી સરનેમ બહુ જોવા મળે છે. એટલે એને આપણે જુદું પાડીને જાણવા માટે, એટલે પહેલા જ અહીંયા જે વાત કરી દીધી નિક્ષેપની વ્યાખ્યામાં જે વાત કરી દીધી એ વાત શું હતી, કે એ નય પ્રમાણ જ્ઞાન દ્વારા સયુક્ત માર્ગ પ્રાપ્ત થતા કાર્યવસ્થી, એને કાર્યવસ્થી એ કાં તો એને નામ આપવામાં આવે અથવા તો એની અંદર બીજી પ્રકારે સ્થાપના કે દ્રવ્ય કે ભાવમાં એ પદાર્થને સ્થાપન એનું નામ નિક્ષેપ, એને એમાં ગોઠવવામાં આવે છે. તો અહીંયા નામ દ્વારા જાણવામાં આવે એ નામ નિક્ષેપ થયો. હવે બીજો નિક્ષેપ છે અહીંયા કે સ્થાપના નિક્ષેપ. તો સ્થાપના નિક્ષેપ કોને કહેવાય, તો કે અનુપસ્થિત જે હાજર ન હોય એવી કોઈ વસ્તુનો બીજી ઉપસ્થિત એટલે હાજર વસ્તુમાં સંબંધ અથવા મનોભાવના જોડીને આરોપ કરી દેવો કે આ તે જ છે. જે વસ્તુ હાજર નથી એ વસ્તુની અંદર જે હાજર વસ્તુ જે છે એ હાજર વસ્તુમાં એનો સંબંધ જોડવામાં આવે એવો આરોપ કરી દેવામાં આવે, હાજર વસ્તુ જે છે એની અંદર કે આ એ જ છે જે નથી હાજર એ જ, એને સ્થાપના કરી કહેવામાં આવે, એને સ્થાપના એમાં કરી કહેવામાં આવે. અન્ય પદાર્થમાં તે સ્થાપના વડે આરોપ કરવો અર્થાત અન્ય પદાર્થમાં અન્ય પદાર્થની સ્થાપના કરવી. હવે દાખલા તરીકે શું, તો કે પથ્થરની પ્રતિમા એક લેવામાં આવે અને પથ્થરની પ્રતિમાને પછી એમ કહેવામાં આવે કે આ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું દેખાવ કરીને પછી એ પ્રતિમાને જ એમ કહેવામાં આવે છે તો પથ્થરની પ્રતિમા, પણ કે આ જ ભગવાન છે, પાર્શ્વનાથ ભગવાન છે, પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે એને પાર્શ્વનાથ ભગવાન કહેવા. પાર્શ્વનાથ ભગવાન તો ક્યાં છે, એ તો સિદ્ધિશિલા ઉપર બિરાજી ગયા છે, પ્રભુ તો ત્યાં છે, એમનો આત્મા તો અહીંયા તો છે જ નહીં, પણ છતાંય એક પથ્થરની પ્રતિમા કે ધાતુની પ્રતિમા જે છે એને બનાવી અને પછી એને એમ કહેવું કે આ પાર્શ્વનાથ ભગવાન જ છે, જે છે નહીં એને એમાં કહેવું, છે નહીં વસ્તુ હાજર નથી ને છતાં જે વસ્તુ હાજર છે, હાજર શું છે, પ્રતિમા છે, પથ્થર છે, એ હાજર વસ્તુમાં આપેલી હાજર જે નથી એનો ઉપચાર કરવામાં આવ્યો એટલે એ સ્થાપના કરી, એ સ્થાપના નિક્ષેપ. પેલું નામ નિક્ષેપ થયો પછી સ્થાપના નિક્ષેપ, અને નામ નિક્ષેપની અંદર એવું કોઈ ગુણ કે જાતિ કે દ્રવ્ય કે એની કોઈ જરૂર નહીં, આમ જ એને કહી દેવામાં આવ્યું છે, ગમે તે નામ રાખવામાં આવ્યું છે, એવો નામ નિક્ષેપ છે. અને સ્થાપના નિક્ષેપમાં કોઈક પહેલા પૂર્વે વસ્તુ હતી અથવા તો એ વસ્તુ છે અત્યારે વર્તમાનમાં પણ છે કે પણ ત્યાં નથી, અને એને જો કહેવામાં આવે તો એ રીતેનો જે હાજર વસ્તુની અંદર એનો ઉપચાર કરવામાં આવે અને સ્થાપના નિક્ષેપ. અત્યારે વર્તમાનમાં આ વ્યક્તિ હાજર હોય અને એની પ્રતિમા પણ બનાવી દેવામાં આવે અને ઠીક ઠેકાણે મૂકી દેવામાં આવે અને પછી કહેવામાં આવે કે આ એ જ છે, એટલે એ સ્થાપના નિક્ષેપ થયો. પણ જે પદાર્થ જે છે જેની જેમાં સ્થાપના કરવામાં આવે છે એની અંદર ખરેખર એ વસ્તુ છે નહીં, ખરેખર એ વસ્તુ છે નહીં, અને કહેવામાં આવે ત્યારે એને સ્થાપના નિક્ષેપ કહેવાય. હવે સ્થાપના નિક્ષેપના બે પ્રકાર છે, તદાકાર સ્થાપના અને અતદાકાર સ્થાપના. એટલે એ પદાર્થનો એવો આકાર હોય, જેવી સ્થાપના કરવામાં આવી હોય એવો જ આકાર હોય. એટલે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે તો એ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનો આકાર પાર્શ્વનાથ ભગવાન જેવો જ હોય, એ તદાકાર થયો તેવો આકાર હોય. જેમ કે મહાત્મા ગાંધીની પ્રતિમા બનાવવામાં આવે તો એનો એ પુતળું જે બનાવવામાં આવ્યું હોય એને એમ કહીએ કે આ મહાત્મા ગાંધી છે, ને એમાં આકાર મહાત્મા ગાંધી જેવો જ હોય. કે જવાહરલાલ નહેરુની પ્રતિમા બનાવવામાં આવે, એનું પુતળું બાવલું બનાવી અને મૂકવામાં આવે ને એને એમ કહીએ કે આ જવાહરલાલ નહેરુ છે, તો એ જ આકારે બનાવવામાં આવ્યું, એ ટોપી વગેરે બધું બરાબર એ જ પ્રમાણે હોય. એટલે એ તદાકાર થયું, જેવો દેખાવ હોય એવો જ દેખાવ એમનો પણ હોય, મૂળ વસ્તુ તો ત્યાં છે જ નહીં, તેમ છતાં પણ એવો જ દેખાવ કરવામાં આવ્યો હોય તો એને એ તદાકાર સ્થાપના કહેવાય. અને બીજી અતદાકાર સ્થાપના છે, એમાં એ હોય નહીં, કેવળ એ મનોભાવના જ હોય, આમ જ કહેવામાં આવ્યું હોય. એટલે એ સ્થાપના નિક્ષેપના બે ભાગ છે, જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તે તદાકાર સ્થાપના છે, અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તે અતદાકાર સ્થાપના છે. સદૃશ્યતાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહીં, પણ કેવળ મનોભાવના જ તેનું કારણ છે. અતદાકાર સ્થાપના છે એટલે એમાં દેખાવ તરીકે જે એવું લાગે છે એવું નથી હોતું, પણ એમાં ભાવ માત્ર એવો રાખ્યો છે કે આ એ જ છે એમ કરીને આગળ ચાલવામાં આવે. જેમ કે તમને કદાચ ખ્યાલ હોય તો આ જ્યોતિષી જે છે એ ઘણી વખત એવું આપે છે કે તમારે આ વસ્તુ રાખવી, ચંદ્રનું પેલું કરીને આપે છે કે આ તમારે રાખવું સાથે, તો જેથી કરીને તમને અમુક ગ્રહ ન મળે. હવે એ જે આપે છે, પતરું આપે છે, એમાં કંઈ ચંદ્ર જેવું તો કંઈ હોતું નથી, છતાં પણ એને કહે છે કે આ એ છે. એટલે એ પ્રકારે એમાં ભલે ને આકાર કે કંઈ નથી હોતું, પણ એ મનોભાવના એ રીતે છે, એમાં સ્થાપના એ રીતે કરવામાં આવી હોય, વસ્તુની અંદર એની સ્થાપના કરવામાં આવે. નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં ફેર શું છે, અંતર શું છે? તો કે નામ નિક્ષેપમાં કોઈ પૂજ્ય કે અપૂજ્યનો વ્યવહાર હોતો નથી, એમાં પૂજ્ય છે અપૂજ્ય છે એવી કોઈ વાત નથી. આપણે ગમે તેનું નામ ગાંડાલાલ આપીએ કે ચમનલાલ આપીએ કે ત્યાં કંઈ પૂજ્ય કે અપૂજ્ય નામ એવો કોઈ વ્યવહાર છે નહીં. ગમે તે નામ આપવામાં આવ્યું, સુરેશ નામ આપવામાં આવ્યું એટલે સુરેશનો અર્થ તો ઇન્દ્ર થાય છે, તો ભાઈ અહીંયા તો ગરીબનો છોકરો હોય તો એ સુરેશ હોય. એટલે અને એમાં બીજી વસ્તુ કે એને પૂજ્ય કે અપૂજ્ય એ કહેવામાં આવતું નથી, એવો કોઈ વ્યવહાર હોતો નથી. જ્યારે સ્થાપના નિક્ષેપમાં પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર હોય છે, એટલે કેટલીક વખત જે છે સ્થાપના કરવામાં આવી હોય છે એનું મૂળ કારણ એ છે કે એની પૂજા કરવી છે એટલે સ્થાપના કરવામાં આવી, મોટે ભાગે એમ હોય. કેટલીક જગ્યાએ પૂજા કરવાનો વ્યવહાર ન હોય તેમ છતાં પણ સ્થાપના કરવામાં આવી હોય. જેમ કે આ બધા નેતાઓને આ પૂતળા બધે મૂકવામાં આવે છે, તેમાં કંઈ પૂજ્ય ભાવ હોતો નથી, પણ માત્ર એ દર્શાવવાનો ભાવ છે, એટલે એમાં પૂજ્ય નથી. જ્યારે આપણે ભગવાનની પ્રતિમા જે છે એની અંદર સ્થાપના કરીએ છીએ તો એમાં પૂજ્ય નો વ્યવહાર છે. પ્રશ્ન 97, દ્રવ્ય નિક્ષેપ કોને કહે છે? નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, હવે દ્રવ્ય નિક્ષેપ. ભૂતકાળમાં પ્રાપ્ત થઈ ગયેલ અવસ્થાને, ભૂતકાળમાં પહેલા જે અવસ્થા થઈ ગઈ હોય એ અવસ્થાને, અથવા તો ભવિષ્યકાળમાં પ્રાપ્ત થનાર અવસ્થાને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. ભૂતકાળમાં થઈ ગયું હોય એને વર્તમાનવત કહેવામાં આવે છે અહીંયા, અથવા તો ભવિષ્યમાં જે થવાનું છે એને વર્તમાનવત એને કહેવામાં આવે, એવો ઉપચાર જ્યારે કરવામાં આવે છે તો એ નિક્ષેપ જે છે તે કેવો નિક્ષેપ છે? એ દ્રવ્ય નિક્ષેપ છે. એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે શ્રેણિક મહારાજાની વાત લઈને કહે છે કે શ્રેણિક મહારાજા છે તે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, તેમને વર્તમાનમાં તીર્થંકર કહેવા. શ્રેણિક રાજાને જે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, આવતી ચોવીસીના પહેલા તીર્થંકર થવાના છે, એમને 84,000 વર્ષનું નરકનું આયુષ્ય બાંધ્યું છે. અત્યારે 2,500 વર્ષ તો પૂરા થઈ ગયા છે, એટલે 82,500 વર્ષ પછી એ અહીંયા ભરત ક્ષેત્રમાં પહેલા તીર્થંકર થવાના છે. શ્રેણિક મહારાજા એમને એવો ઉપસર્ગ મુનિ ઉપર કર્યો એટલે એમનું આયુષ્ય નરકનું બંધાઈ ગયું, પણ પછી સમ્યક દર્શન થયું અને પછી જે ભાવ થયા એને લીધે થઈ અને એમને સમ્યક દ્રષ્ટિ હતા, અને પછી એ 16 પ્રકારના ભાવ આપણે જે કહીએ છીએ એવા 16 પ્રકારના ભાવની એવી ભાવના ભાવી છે એમાંની. અને મુખ્યત્વે તો જગતના બધા જ જીવોનું કલ્યાણ થાય, બધાને જ આ માર્ગ પ્રાપ્ત થાય એવો ભાવ ભાવવામાં આવે ત્યારે એ તીર્થંકર નામ ગોત્ર બાંધે, એટલે પછી એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. પણ એમનો આયુષ્યનો બંધ પહેલા પડી ગયો હતો, એટલે અને પહેલા પૂર્વે જે કંઈ કર્યું હતું ઉપસર્ગ મુનિ પર કર્યો અને એ પહેલા પણ લડાઈ વગેરે જે કંઈ બધું કર્યું તો એને લીધે થઈ અને નરકનું આયુષ્ય તો બાંધ્યું છે. પણ આ બધાને કારણે થઈ અને જે 7મી નરકે હતા ત્યાંથી 1લી નરકે આવી ગયા, 84,000 વર્ષની સ્થિતિ આવી ગયા, પણ તો એ નરકનું આયુષ્ય તો રહ્યું જ. એ શ્રેણિક મહારાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, પહેલા તીર્થંકર હજી થયા નથી અને અત્યારે એ નરકમાં છે ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ છે અને સમયે સમયે એ તીર્થંકર નામ ગોત્ર બાંધી રહ્યા છે. અને તીર્થંકર નામ ગોત્ર પ્રકૃતિ કેવી છે કે બંધાય છે, ક્યાં સુધી બંધાય છે તો 8મું ગુણસ્થાન આવે ત્યાં સુધી, એટલે 6ઠે 7મે મુનિ થાય છે ત્યાં સુધી એ બંધાયા જ કરે છે, અને પછી શ્રેણી ચડે છે 8મે આવે છે ત્યારે એ પૂરું થાય છે બંધાવાનું. એટલે તીર્થંકર નામ ગોત્ર એ સમયે સમયે બાંધી રહ્યા છે. હવે એમને વર્તમાનમાં તીર્થંકર કહેવા છે નહીં અત્યારે, પણ વર્તમાનમાં એમને તીર્થંકર કહેવા, હજી ભવિષ્યમાં થવાના છે, એમને વર્તમાનમાં તીર્થંકર જો કહેવામાં આવે તો એ શું થયું કે દ્રવ્ય નિક્ષેપ થયો. અને બીજું ઉદાહરણ કહે છે અહીંયા કે મહાવીર સ્વામી ભગવાન આદિ ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થંકરોને વર્તમાન તીર્થંકર ગણી તેમની સ્તુતિ કરવી તે દ્રવ્ય નિક્ષેપ છે. મહાવીર સ્વામી ભગવાન તો તીર્થંકર થયા પછીથી સિદ્ધ પણ થઈ ગયા, એ તો સિદ્ધ છે અત્યારે, પણ છતાંય એમને તીર્થંકર વર્તમાનમાં તીર્થંકર ગણી અને એમની સ્તુતિ કરવામાં આવે તો એ દ્રવ્ય નિક્ષેપ થયો. હજી આપણે દાખલા તરીકે ગૌતમ સ્વામીને ગણધર કહીએ છીએ, હવે પ્રભુ ગૌતમ સ્વામી અત્યારે ક્યાં ગણધર છે, એ તો સિદ્ધ થઈ ગયા. મહાવીર સ્વામી ભગવાન પછીથી 3 જીવ મોક્ષે ગયા, 3 જીવ મોક્ષે ગયા, એમાં ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને ચંબુ સ્વામી, એમ 3 જીવ મોક્ષે ગયા. મહાવીર સ્વામી ભગવાન મોક્ષે પધાર્યા ત્યાર પછીથી બીજા 3 જીવ સિદ્ધ થયા, તે મોક્ષે ગયા, એમાં ગૌતમ સ્વામી આવી જાય છે. છતાંય આપણે ગૌતમ સ્વામીને ગણધર કહીએ છીએ તો એ ખરેખર તો એ સિદ્ધ છે, સિદ્ધને ગણધર ન કહેવાય. એ ગણધર અત્યારે ક્યાં, વર્તમાનમાં ક્યાં ગણધર છે? અને એક બીજી પણ વસ્તુ છે કે એમની પ્રતિમા એવી જ બનાવવામાં આવે છે, આજે દેરાવાસી પ્રમાણે જે પ્રતિમા જોઈએ છે તો મોટે ભાગે એક હાથુંચો કરેલી એવી જ પ્રતિમા બનાવવામાં આવે છે, એટલે મોટાભાગના લોકોના મનમાં તો એમ જ છે જાણે કે ગણધર, પણ એમને એ પણ ખ્યાલ નથી કેટલાય લોકોને કે એ તો સિદ્ધ થઈ ગયા છે, અત્યારે સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે. હવે એમનામાં અને મહાવીર સ્વામી ભગવાનમાં અને ઋષભદેવ ભગવાનમાં કંઈ ફેર નથી, બધા જ સિદ્ધ સરખા છે. જે પણ સિદ્ધ થાય છે એ બધા સરખા છે, એ તીર્થંકર થઈને થાય કે તીર્થંકર થયા વગર થાય, મુનિ હોય અને મુનિમાંથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે પછી છેવટે સિદ્ધ થવાના, કે ગણધર થયા હોય, આચાર્ય થયા હોય, ગમે તે થયા હોય, પણ એ મૂળ તો મુનિ તો થાય જ છે, અને મુનિ થયા પછીથી એ સિદ્ધ થાય છે, એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે ને પછી સિદ્ધ થાય છે. તો પછી જે મુનિ હતા એ વખતની જે અવસ્થા જે છે એ ક્યાં રહી? છતાંય આપણે એને એમ જ માન્યા કરીએ, ગૌતમ સ્વામી એટલે ગૌતમ ગણધર, ગૌતમ ગણધર કહ્યા કરીએ, એ વાત આમ જોવા જઈએ તો એ બરાબર નથી, એ તો નિક્ષેપ થયો. શું નિક્ષેપ થયો? વર્તમાનમાં જે ભૂતકાળમાં એ હતા એનો નિક્ષેપ કરવામાં આવ્યો, ગૌતમ સ્વામીને આપણે ગણધર કહેવા, જે અત્યારે સિદ્ધ થઈ ગયા છે એમને ગણધર કહેવા, એ તો દ્રવ્ય નિક્ષેપ છે. હજી સુધી દ્રવ્ય નિક્ષેપ જ ચાલ્યા કરે છે. કેટલાયને તો આવો દ્રવ્ય નિક્ષેપ છે એવી ખબર પણ નથી, ને કેટલાય તો એમ જ માને છે કે ગૌતમ સ્વામી એટલે કે ગણધર. પણ ગણધર વિશે પછી આગળ કંઈ જાણતા નથી, ને એમનો જીવ ક્યાં છે શું છે એ તો બધું કંઈ ખબર હોતી નથી. જાય મંદિરમાં રોજ જતા હોય ને ગૌતમ સ્વામીની પૂજા કરે, ને પાછા એટલે સુધી કે ગૌતમ સ્વામીની પૂજા આમ કરીએ તો ચાલે, એમ કે અરે એમ કેવી રીતે ચાલે, એ પણ સિદ્ધ થઈ ગયા છે. એટલે ઘણી બધી માન્યતાઓ જે છે ને ખોટી માન્યતા ચાલી રહી છે સમજ્યા વગરની, ગૌતમ સ્વામીનીમાં માટે થઈ અને અમુક છૂટછાટ ચાલે અને મહાવીર સ્વામીમાં ના ચાલે. પ્રભુ મહાવીર સ્વામી ભગવાનમાં અને ગૌતમ સ્વામી ભગવાનમાં ફેર શું રહ્યો? બંને સિદ્ધ થયા છે અત્યારે વર્તમાનમાં, તો બંને સિદ્ધ છે. અને બીજી રીતે જોવા જઈએ તો જે મહાવીર સ્વામી ભગવાને જે વસ્તુ આપણને આપી છે એ જ વસ્તુ ગૌતમ સ્વામીએ પણ આપી છે. એમણે પણ એ જ વસ્તુનો અનુભવ કર્યો. ભગવાન મહાવીરની વાણી ઓમકાર ધ્વનિમાંથી જે આવ્યું એની શાસ્ત્ર રૂપે રચના કરી, પણ એ કેવી રીતે કરી? પોતે અનુભવ કરી અને પછી શાસ્ત્ર રૂપે રચના કરી, અને એ જ જ્ઞાન અત્યારે જીનવાણીમાં આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો ફેર શું રહ્યો? પેલા એ તીર્થંકર નામગોત્ર બાંધ્યું હતું એટલે એ તીર્થંકર હતું મહાવીર સ્વામી ભગવાનને. એ બધા એમને 34 પ્રકારના અતિશયો વગેરે હતું, પણ છેવટે છેલ્લી સ્થિતિમાં તો શું છે? તો કે બંને સિદ્ધ શિલા ઉપર છે, બંનેનું મહત્વ સરખું જ છે, બંને પૂર્ણ આનંદમાં જ છે, કોઈ રીતે કોઈ ફેર નથી. કે કોઈ પણ પ્રકારે સિદ્ધ થવામાં આવે તો એમાં કઈ ફેર પડતો નથી, આ વાતની ઘણાને સમજ નથી. એટલે વર્તમાનમાં હજી એમને એ પણ ખ્યાલ નથી કે ગૌતમ સ્વામી છે તે સિદ્ધ થઈ ગયા છે. તો ગૌતમ સ્વામીને ગણધર કહેવા એ શું છે? તો કે એ દ્રવ્ય નિક્ષેપ થયો, જે ભૂતકાળમાં એ હતા ગણધર, એ અપેક્ષાએ એમને ગણધર કહેવા એ દ્રવ્ય નિક્ષેપ કહેવાય. અને શ્રેણિક મહારાજાને તીર્થંકર કહેવા, જે ભવિષ્યમાં થવાના છે, તો એમાં પણ એ દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે. આ દ્રવ્ય નિક્ષેપની વાત થઈ. એટલે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ. સ્થાપના નિક્ષેપના આપણે બે પ્રકાર કયા, તદાકાર હોય તેવો આકાર હોય અને તેવો આકાર ન પણ હોય છતાં પણ એને એવું કહેવામાં આવે, તો એ સ્થાપના નિક્ષેપના. અને એના પછી આ દ્રવ્ય નિક્ષેપની વાત કરી કે જે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જે અવસ્થા જે સ્થિતિ થઈ હોય એ વર્તમાનમાં ન હોવા છતાં વર્તમાનમાં એ ભૂતકાળની કે ભવિષ્યકાળની સ્થિતિને યાદ કરી અને એમ કહેવું, એમ એમને જાણવા, એ પ્રકારે એમની સ્તુતિ કરવી, એ દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન 98, ભાવ નિક્ષેપ કોને કહે છે? ચોથો પ્રકાર ઓળખ કરવાનો, ચોથો પ્રકાર ભાવ નિક્ષેપ. આ નિક્ષેપ દ્વારા વસ્તુને જાણવા માટે થઈ અને એને આપણે નિક્ષેપ કરીએ છીએ. એ નયનો વિષય છે ને, આપણે નય જે વાત કરી દ્રષ્ટિકોણથી જાણીએ છીએ, તો એનો વિષય શું છે? નિક્ષેપ છે. એટલે એને જાણવા માટે થઈ અને એમાં આ રીતે એને આપણે નિક્ષેપ કરીએ છીએ. તો એમાં હવે ભાવ નિક્ષેપ. કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી, જો બરાબર અને સમજો, કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી, અર્થાંત જે પદાર્થ વર્તમાન દશામાં જે રૂપે છે તેને તે રૂપે વ્યવહાર કરવો તે ભાવ નિક્ષેપ છે. એટલે જેમ છે તેમ, અત્યારે વર્તમાનમાં જે રીતે છે તેમ, એટલે એ ભાવનો અર્થ એવો થાય છે કે જે જેવું છે તેમ, તે તેવો ભાવ થયો, એને ભાવ નિક્ષેપ કહેવામાં આવે. શ્રી સિમંદર ભગવાન વર્તમાન તીર્થંકર પદે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે, તેમને તીર્થંકર કહેવા અને મહાવીર સ્વામી ભગવાનને જે હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા, એનું નામ ભાવ નિક્ષેપ. કેમ કે સિમંદર ભગવાન અત્યારે વર્તમાનમાં તીર્થંકર પદે છે, મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે, 1 કરોડ પૂર્વનું એમનું આયુષ્ય છે અને 500 ધનુષ્યનો દેહ છે. એ તીર્થંકર છે. 4 ઘાતી કર્મોનો નાશ થયો છે અને 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની, એટલે 7 વેદની, એ 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે. અને ભગવાનની વાણી અત્યારે ઓમકાર ધ્વનિ રૂપે દિવસમાં 3 વખત નીકળી રહી છે. ઓમ એવા ધ્વનિ રૂપે એમના શરીરમાંથી એ નીકળી રહી છે. એ તરફ એમનું કોઈ લક્ષ્ય નથી, પ્રભુ તો પોતે પોતાના અંતરમાં સ્થિર છે, પોતે પોતાના જ્ઞાન આનંદની અંદર સ્થિર છે અને સમયે સમયે સાતા અનુભવી રહ્યા છે. એવી સ્થિતિમાં સિમંદર ભગવાન વર્તમાનમાં બિરાજે છે અને અનેક જીવોને માટે એ કલ્યાણનું કારણ બની રહ્યા છે. જે ઓમકાર ધ્વનિ આવે છે એના દ્વારા જગતના જીવોને ધર્મની પ્રાપ્તિ થાય છે. જે દ્રવ્યશ્રુત આવે છે એ દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવશ્રુત પ્રગટે છે એવા તીર્થંકર પદે મહાવિધિ ક્ષેત્રમાં સિમંદર ભગવાન બિરાજી રહ્યા છે. અને બીજા પણ સિમંદર ભગવાન સિવાય બીજા 19 તીર્થંકર ભગવાન મહાવિધિ ક્ષેત્રમાં છે. એટલે અત્યારે મહાવિધિ ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે. એમને તીર્થંકર કહેવા, જે અત્યારે છે વર્તમાનમાં એમને તીર્થંકર છે તો તીર્થંકર કહેવા એટલે ભાવ નિક્ષેપ થયો. અને મહાવીર સ્વામી ભગવાન જે હાલમાં અત્યારે સિદ્ધ થઈ ગયા છે, સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે, એમને સિદ્ધ કહેવા એ પણ ભાવ નિક્ષેપ છે. એટલે આ પ્રકારે નામ નિક્ષેપ, ગમે તે તમે નામ આપી શકો, તમારો કૂતરો હોય એને તમે મોતી કહી શકો. હવે મોતી કેવી રીતે કહેવા, કઈ અપેક્ષા, એ મોતી છે, તમે મોતી કહો છો, એને ટાઈગર કહો છો, નથી કહેતા કૂતરાનું નામ પાડી શું છે, તો કે આ ટાઈગર છે. હવે એ ટાઈગર ક્યાં છે, તમે ટાઈગર કહી શકો છો, એ નામ નિક્ષેપ થયો. બરાબર છે. સ્થાપના નિક્ષેપની અંદર પણ તમે કોઈ પણ પથરો લઈ અને એ પથરાને તમે ગમે તે એમાં એની સ્થાપના કરી શકો છો. એની અંદર તમે એમ કહો કે આ પથરો છે તે હનુમાનજી છે અને આ પથરો છે તે રામચંદ્રજી છે, કરી શકો છો. હવે એમાં બે વાત થાય કે એનો આકાર છે તો તદાકાર, અને આકાર વિનાનો હોય અને છતાં પણ તમે એમ કહો કે આ જે વસ્તુ છે તે લક્ષ્મી છે. આ લોકો કહે છે ને રૂપિયો છે તેને લક્ષ્મી કહે છે, આકાર વગર તદાકાર લક્ષ્મીની સ્થાપના કરવામાં આવે, એ બધું સ્થાપના નિક્ષેપ છે. પણ નામ નિક્ષેપમાં તો સામાન્ય જાણવા માટે બરાબર છે, ત્યારે સ્થાપના નિક્ષેપમાં એક વાત હોય છે કે કેટલીક વખત એની પૂજા કરવાનો ભાવ હોય છે અને કેટલીક વખત પૂજા કરવાનો ભાવ નથી પણ હોતો. આ બધા પૂતળા મૂકવામાં આવે, ઓબામાનું પણ પૂતળું મૂકવામાં આવે ક્યાંક બીજી જગ્યાએ અત્યારે થઈ ગયા છે, તો પછી એમાં કોઈ એવો પૂજાનો ભાવ નથી હોતો. તો એ પૂજાનો ભાવ હોય અને ન પણ હોય, પૂજ્ય અને અપૂજ્ય એવો વ્યવહાર હોઈ શકે છે. અને દ્રવ્ય નિક્ષેપ જે વાત કરી એની અંદર ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત લઈને કરી કે ભૂતકાળમાં હોય વર્તમાનમાં નથી, તેમ છતાં ભૂતકાળમાં હોય અથવા તો વર્તમાનમાં નથી ને ભવિષ્યકાળમાં થવાના હોય એ રૂપને કહેવામાં આવે તો એ દ્રવ્ય નિક્ષેપ થયો. કે દ્રવ્ય અપેક્ષાએ એનું એ જ દ્રવ્ય છે ને એને કહ્યું, દ્રવ્ય અપેક્ષાએ એ જ દ્રવ્યને કહ્યું કે જે ભૂતકાળની પર્યાય ને લઈને કહેવામાં આવ્યું હોય અથવા તો ભવિષ્યકાળની પર્યાયને લઈને કહેવામાં આવ્યું હોય, પણ મૂળ દ્રવ્ય એ જ છે. એટલે કે જે મહાવીર સ્વામી ભગવાનનો જીવ છે, મહાવીર સ્વામી ભગવાનનું જે દ્રવ્ય છે એ જ દ્રવ્યને તમે દ્રવ્ય નિક્ષેપમાં એ દ્રવ્યને તમે તીર્થંકર કહો. હવે અત્યારે તીર્થંકર નથી ને સિદ્ધ થઈ ગયા છે તો તીર્થંકર કહો છો, અથવા તો એ જ પ્રમાણે જે ગૌતમ સ્વામીનું દ્રવ્ય જે છે એને અત્યારે તમે સિદ્ધ થઈ ગયા છે તેમ છતાંય ગણધર કહો છો, એ ભૂતકાળની વસ્તુ છે. અને એ જ પ્રમાણે શ્રેણિક રાજાને જે દ્રવ્ય તો શ્રેણિક રાજાનું જ છે, એ જ જીવ એને અત્યારે રાજા કહેવા, શ્રેણિક રાજાને તો એ રાજા કહેવા એ પણ ખરેખર તો એ દ્રવ્ય નિક્ષેપ જ છે, એ રાજા અત્યારે છે જ નહીં. એ જ રીતે એમને તીર્થંકર કહેવા એ પણ દ્રવ્ય નિક્ષેપ છે. શ્રેણિક રાજા એ રાજા અત્યારે પણ નથી, એ તો અત્યારે નરકમાં છે. એટલે એમને શ્રેણિક રાજા કહેવા કે એમને ભવિષ્યના તીર્થંકર કહેવા, બંને રીતે જોઈએ તો એ દ્રવ્ય નિક્ષેપ જ કર્યો છે, કેમ કે મૂળ દ્રવ્ય તો એને જ છે ને. એટલે એની એ દ્રવ્યની ભૂતકાળની કે ભવિષ્યકાળની જે પર્યાય થઈ ગઈ છે અથવા થવાની છે એ રીતે એને આપણે જાણીએ અને વર્તમાનવત એમાં એ દ્રવ્ય નિક્ષેપ કર્યો કહેવામાં આવે. અને ભાવ નિક્ષેપમાં શું છે કે અત્યારે એ વર્તમાનમાં એ ભાવે છે, એ રૂપે છે, તો એને ભાવ નિક્ષેપ કહેવામાં આવે. તો એમાં અત્યારે ઉદાહરણ તરીકે સિમંદર ભગવાન છે તો વર્તમાનમાં તીર્થંકર છે તો એમને તીર્થંકર કહેવા, શાંતિનાથ ભગવાન છે સિદ્ધ છે તો સિદ્ધ કહેવા, મહાવીર સ્વામી ભગવાન સિદ્ધ છે તો સિદ્ધ કહેવા, ગૌતમ સ્વામી અત્યારે સિદ્ધ છે તો સિદ્ધ કહેવા. તો એ જેમ છે તેમ એ જ ભાવે, વર્તમાનમાં જેમ છે તે ભાવે કહેવું, એનું નામ ભાવ નિક્ષેપ થયો. તો આ પ્રમાણે નામ, સ્થાપના, દ્રવ્ય, બરાબર છે, અને ભાવ, એમ ચાર પ્રકારે નિક્ષેપની વાત કરવામાં આવી. હવે અહીંયા બીજી કેટલીક વાત કહે છે તો આપણે સમજીએ કે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપો દ્રવ્યને વિષય કરે છે, માટે તેઓ દ્રવ્યાર્થિક નયને આધીન છે અને ભાવ નિક્ષેપ પર્યાયને વિષય કરે છે, માટે તે પર્યાર્થિક નયને આધીન છે. પેલા નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપો દ્રવ્યને વિષય કરે છે, માટે તેઓ દ્રવ્યાર્થિક નયને આધીન છે. દ્રવ્યાર્થિક નયમાં કથનમાં એ આવી જાય છે. અને ભાવ નિક્ષેપ છે એ પર્યાયને વિષય કરે છે, માટે તે પર્યાર્થિક નયને આધીન છે. એટલે જે પર્યાય છે વર્તમાનની, એ જ પર્યાય પ્રમાણે એને જાણવામાં આવે છે, એટલા માટે એને એમ કહ્યું. સોનાની બંગડી હોય તો એને બંગડી કહેવામાં આવે, સોનાની બંગડી જ કહેવામાં આવે, ભાવ નિક્ષેપ થયો કહેવાય, કેમ કે એ વર્તમાનમાં એ બંગડીની પર્યાય રૂપે છે, તો એમ કહેવામાં આવે. પણ એ જ સોનાની બંગડી જે છે એને દ્રવ્યની દ્રષ્ટિથી, અપેક્ષાથી જો જોવામાં આવે દ્રવ્ય, તો પછી એને ભૂતકાળની જે છે એવો પણ એનો નિક્ષેપ કરી શકાય, અને ભવિષ્યકાળની જે પર્યાય થવાની છે એનો પણ નિક્ષેપ કરી શકાય, કેમ કે સોના તરીકે છે. તો સોનાને લઈને કહેવામાં આવે કે સોનું છે, તો એ સોનું જ છે, સોનાનો ગઠ્ઠો હતો અને ભવિષ્યમાં પણ એ સોના તરીકે રહેવાનું છે, તો એ દ્રવ્ય નિક્ષેપ થઈ જાય છે. પછી એ સોનાની, એ જ સોનાનો ગઠ્ઠો છે, એને સ્થાપના નિક્ષેપ તરીકે એની મૂર્તિ બનાવવામાં આવે, મહાવીર સ્વામી ભગવાનની સોનાની પ્રતિમા બનાવવામાં આવે, એને પછી કહીએ કે આ મહાવીર સ્વામી ભગવાન છે, તો એ સ્થાપના નિક્ષેપ થઈ જાય છે. એટલે આ નિક્ષેપ દ્વારા આપણે એને જાણીએ છીએ, એ નયનો વિષય છે. અને એમાં આ વાત કરી કે જે ભાવ નિક્ષેપ છે, તો તે જ વખતે જે પર્યાય છે એને લઈને કહેવામાં આવે છે, એટલે એમાં પર્યાયને વિષય કરે છે, માટે પર્યાર્થિક નયને આધીન છે. હવે પ્રશ્ન 99, નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપમાં શું તફાવત છે? જો નૈગમ નય પાછા નયમાં લઈ જાય છે પ્રભુ, આપણને જરાક પાકું કરાવવું છે ને, એટલે આ એક્સરસાઇઝ તમને આપી દીધી. નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપમાં શું તફાવત છે? નયથી આપણે જે વાત કરીએ છીએ ને કથન, નૈગમ નય, નૈગમ નય એટલે જે ભવિષ્યમાં અથવા તો ભૂતકાળમાં જે થયું હોય એ અપેક્ષાથી આપણે જે જોઈએ એને, એ નયને નૈગમ નય કહેવામાં આવે. ભૂત નૈગમ નય, ભવિષ્ય નૈગમ નય અને વર્તમાન, એ પ્રમાણે ત્રણ નૈગમ નય કહેવામાં આવે છે. તો એ નૈગમ નય જે છે એમાં અને દ્રવ્ય નિક્ષેપમાં શું તફાવત છે? તો અહીંયા એ વાત કરે છે, પેલો નય છે અને નિક્ષેપ છે એમાં તો એ નયનો વિષય છે. તો જો કે નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપના વિષય સમાન માલુમ પડે છે, તથાપિ તેઓ એક નથી. નૈગમ નય જ્ઞાનનો ભેદ છે, નૈગમ નય જ્ઞાનનો ભેદ છે, તેથી તે વિષય જાણવા વાળો છે, જ્ઞાનનો અંશ છે ને. નય કહી એટલે જ્ઞાનનો અંશ છે. જ્ઞાન કરવાની પદ્ધતિ એક કોઈ અપેક્ષાથી, એક દ્રષ્ટિકોણથી જ્ઞાન કરવું, એ જ્ઞાનનો ભેદ અથવા તો જ્ઞાનનો અંશ એટલે નય. એટલે એ નૈગમ નય જે લઈએ એમાં શું થાય છે, જ્ઞાનનો ભેદ છે, તેથી તે વિષય જાણવા વાળો છે. અને દ્રવ્ય નિક્ષેપ છે એ પદાર્થોની અવસ્થા રૂપે છે, એ તો એનો વિષય છે, એ પદાર્થની અવસ્થા રૂપ છે, માટે તે વિષય એ જાણવા યોગ્ય જ્ઞેય છે. તાત્પર્ય એ છે કે એમાં જ્ઞાયક જ્ઞેય એવો સંબંધ કહી શકાય, અથવા તો વિષય વિષય એવો સંબંધ છે, તેટલા માટે બંને એક નથી, બંને એક નથી. પહેલી જ વાતમાં આપણે લઈ દીધું કે નિક્ષેપ છે તે શું છે, કે નયનો વિષય છે, એટલે નયનો વિષય નિક્ષેપ છે. એટલે નય જેને વિષય બનાવે છે તે નિક્ષેપ છે. એટલે નિક્ષેપમાં જે કરવામાં આવ્યું એ અવસ્થા જે છે, દ્રવ્યાર્થિક નયની વાત લીધી ને, દ્રવ્ય નિક્ષેપની વાત લેવી છે ને, અહીંયા દ્રવ્યને લઈને વાત કરવી છે. એટલે દ્રવ્ય નિક્ષેપ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ઉદાહરણ જે પ્રમાણે લીધું, એ મહાવીર સ્વામી ભગવાન જે છે એમને અત્યારે તીર્થંકર કહેવા, ભૂતકાળમાં જે હતા વર્તમાનમાં સિદ્ધ છે છતાં એમને તીર્થંકર કહેવા, એટલે એ દ્રવ્ય નિક્ષેપ કર્યો આપણે, એ વાત જે લીધી. તો એ પેલા ભૂત નૈગમ નયમાં પણ એ રીતે જ આપણે કહીએ છીએ, તો કે એમાં શું ફેર પડ્યો? તો કે ભૂત નૈગમ નયમાં આપણે જ્ઞાન કરીએ છીએ જે, એને લેવામાં આવ્યું છે, અને એના વિષય તરીકે જે લેવામાં આવે એ નિક્ષેપ છે. જ્ઞાન કરીએ છીએ એમાં એ ભૂત નૈગમ નય છે એ જ્ઞાન કરવાની પદ્ધતિ છે, એટલે કે એ રીતે આપણે જ્ઞાન કરીએ છીએ, એટલે જ્ઞાનનો ભેદ છે અને એ જાણવા વાળો છે. નય છે તે જાણવા વાળો છે, અને જે જાણીએ છીએ એ શું છે, એ વિષય છે, એ નિક્ષેપ છે. એટલે એમાં આપણે એમ કહી શકીએ કે જાણવા વાળો છે તે નય છે, અને જેને જાણીએ છીએ તે નિક્ષેપ છે એટલે જાણવા વાળો જ્ઞાયક અને જેને જાણીએ છીએ તે જ્ઞેય એવો સંબંધ એને કહી શકાય, અથવા તો નિક્ષેપ છે તે વિષય છે અને નય છે તે વિષયી છે તો એ પ્રકારે એનો સંબંધ કહી શકાય, પણ બંને એક નથી, બંને એક નથી. હવે અહીંયા ઋજુસૂત્ર નય અને ભાવ નિક્ષેપમાં શું તફાવત છે એ જ પ્રમાણે બીજો પ્રશ્ન લીધો છે. અહીંયા ઉત્તર આપ્યો છે કે ભાવ નિક્ષેપ, અહીંયા પણ પાછું એ જ વાત તો લાગુ પડવાની છે કે નય છે તે જાણવા વાળો છે અને નિક્ષેપ જે છે તે એનો વિષય છે, બરાબર છે. આ ઋજુસૂત્ર નયને લઈને વાત કરી છે અને અહીંયા ભાવ નિક્ષેપ લીધો છે. ભાવ નિક્ષેપ એટલે આપણે શું સમજીએ છીએ કે જે હોય વર્તમાનમાં જે પર્યાય હોય એ જ રીતે એ નિક્ષેપ કરવામાં આવે એ ભાવ નિક્ષેપ છે. આપણે સિમંદર પ્રભુનું ઉદાહરણ લીધું ને કે સિમંદર પ્રભુને વર્તમાનમાં એ તીર્થંકર છે તો તીર્થંકર કહેવા એ ભાવ નિક્ષેપ થયો. જેવા જે પર્યાયમાં છે જે ભાવે છે એ જ ભાવે કહેવા એ ભાવ નિક્ષેપ છે. એટલે એમાં અને ઋજુસૂત્ર નય, ઋજુસૂત્ર નયમાં તમને યાદ હોય તો આપણે શું કહેતા હતા કે કુંભાર જ્યારે ઘડો બનાવે છે ત્યારે એને કુંભાર કહેવો, જે કાર ચલાવે છે તે કાર ચલાવનારને જ્યારે ક્રિયા કરી રહ્યો છે ત્યારે એને કાર ચલાવનારને ડ્રાઈવર કહેવો, એવું ઋજુસૂત્ર નયની અંદર આપણે શીખ્યા હતા, બરાબર છે. ફરી પાછું યાદ કરાવવું પડશે, ઋજુસૂત્ર નયની અંદર આપણે એ પ્રમાણે શીખ્યા હતા કે જ્યારે એ ક્રિયા થઈ રહી છે ત્યારે જ એને તે કહેવામાં આવે, કાર ચલાવે છે ત્યારે એને ડ્રાઈવર કહેવો. આમ તો આપણે એમ કહીએ કે ભાઈ આ ડ્રાઈવર છે, બસનો ડ્રાઈવર હોય, કાયમ માટે બસ ચલાવતો હોય, એનો વ્યવસાય હોય, એનો જોબ હોય, છતાં પણ એને ડ્રાઈવર જ્યારે એ ડ્રાઈવિંગ કરતો હોય ત્યારે જ જો કહેવામાં આવે તો એ ઋજુસૂત્ર નયથી આપણે કહેવામાં આવ્યું એમ કહેતા હતા. બાકી એ બેઠો હોય ત્યારે એને ડ્રાઈવર ના કહેવાય, તો એ ઋજુસૂત્ર નયથી આપણે કહેતા હતા. એટલે એ જ્યારે ક્રિયા કરતો હોય ત્યારે જ કહેવું એ નયથી જોવામાં આવે તો એ ઋજુસૂત્ર નય હતું. અને અહીંયા પણ આપણે એ જ વાત લીધી કે જ્યારે એનો ભાવ છે એવો જ, એટલે કેવો ભાવ છે, અહીંયા ભગવાનનું ઉદાહરણ લીધું ને આપણે સિમંદર પ્રભુનું, તો કે એમની વર્તમાન પર્યાય એવી જ છે, એવા ભાવે છે, તીર્થંકરના ભાવે જ છે, ત્યારે જ તીર્થંકર આપણે કહીએ છીએ. એટલે એ ઋજુસૂત્ર નયને અને એને બંનેને આપણને એમ લાગે કે બંને એક જેવું જ છે, પણ એમાં મૂળ વાતમાં ફેર ક્યાં છે, તો કે પેલું નય છે અને પેલું નિક્ષેપ છે, નિક્ષેપ છે તે વિષય છે અને નય છે તે જ્ઞાનનો ભેદ છે, જ્ઞાનનો અંશ છે, બરાબર છે. બંને એક જ વસ્તુ નથી. જો હવે ઉત્તરમાં આપણને એ વાત બરાબર સમજાવે છે કે ભાવ નિક્ષેપ દ્રવ્યના વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે છે, આપણે સિમંદર પ્રભુનું ઉદાહરણ લીધું એ પ્રમાણે, જો કે એનો વિષય પણ ઋજુસૂત્ર નય સાથે મળતો છે, તથાપિ તેઓ એક નથી. ઋજુસૂત્ર નય પ્રમાણનો અંશ હોવાથી તે વિષયી છે, નય છે ને એટલે વિષયી છે, અને ભાવ નિક્ષેપ એ પદાર્થનું પર્યાય સ્વરૂપ હોવાથી એ વિષય છે, એ વિષય સ્વરૂપ છે, એટલા માટે બંને ભિન્ન ભિન્ન છે, બરાબર ખ્યાલ આવ્યો. જે ક્રિયા કરે છે એ જ વખતે એને એ કહેવો, રોટલી વણનાર જે છે એ રોટલી વણનારને રસોઈયણ બહેન કહેવા કે રસોઈવાળી બાઈ એમ કહીએ, તો એ રસોઈ કરતા હોય, રોટલી વણતા હોય, શાક બનાવતા હોય, કંઈક કરતા હોય, ત્યારે આપણે એને એમ કહીએ કે આ રસોઈવાળા બહેન છે, અથવા તો કોઈ કંદોઈ પેલો મીઠાઈ બનાવતો હોય ત્યારે એને કંદોઈ કહીએ કહેવો એ બરાબર છે, પણ બિચારો એ જતો હોય, ચાલ્યો જતો હોય રસ્તામાં ને એને આપણે કંદોઈ કહીએ તો એ ઋજુસૂત્ર નય પ્રમાણે બરાબર ના કહેવાય, એ નયથી એ બરાબર ના કહેવાય. બીજા નયથી કહી શકાય, પણ ઋજુસૂત્ર નયથી તો જ્યારે એ કરી રહ્યો છે ત્યારે જ એને એ કહેવામાં આવે. કપડાં સીવે છે દરજી ત્યારે એને દરજી કહેવો, ટેલર કહેવો, એ ઋજુસૂત્ર નયથી કહેવું, પણ એ દરજી બિચારો બીજું કંઈક કામ કરતો હોય, ખાતો હોય, એના છોકરાને ભણાવતો હોય, ત્યારે એને આપણે દરજી કહીએ તો વાત બરાબર નથી. તો ઋજુસૂત્ર નય ના કહેવાય, એ બીજો નય કહેવાય. તો ઋજુસૂત્ર નયમાં ત્યારે જે છે એટલે ક્રિયા કરી રહ્યો છે ત્યારે જ એને એ કહેવામાં આવે છે. હવે આના જેવું જ ભાવ નિક્ષેપમાં પણ છે કે જ્યારે એ વર્તમાનમાં એની એ પર્યાય છે ત્યારે જ એવો નિક્ષેપ થાય છે, ત્યારે જ એવો નિક્ષેપ કરવામાં આવે છે. તો કે એ અને ઋજુસૂત્ર નયમાં શું ફેર પડ્યો, એમાં પણ વર્તમાનની વાત છે. તો એમાં એમ કહેવામાં આવે છે કે જે નિક્ષેપ છે એ શેને માટે છે, તો કે ભાઈ પદાર્થને જાણવા માટે છે, એ વિષય છે, અને નય છે શું છે, તો કે એ તો જ્ઞાનનો અંશ છે, એ તો આપણે જાણવાની પદ્ધતિ છે. નય શું છે? એક તો જ્ઞાનનો અંશ છે, એક દ્રષ્ટિકોણ છે, કઈ કઈ દ્રષ્ટિથી આપણે એને જાણીએ છીએ એ છે. એટલે બંને વસ્તુ જુદી છે, બંને એક પ્રકારની છે, બરાબર છે. વર્તમાનને જ ગ્રહણ કરવાવાળા છે બંને, તેમ છતાંય બંનેની અંદર ફેર કેટલો છે કે પેલો વિષય છે અને પેલો વિષયી છે. એટલે નિક્ષેપ છે તે વિષય છે અને નય છે તે વિષયી છે. તો આ પ્રમાણે અહીંયા પ્રશ્ન 100 પૂરો થાય છે. એટલે અહીંયા સુધી આજે સ્વાધ્યાય રાખીએ છીએ અને હવે પછી આવતી વખતથી પ્રકરણ 9મું શરૂ કરવામાં આવશે. એમાં અનેકાંત અને સ્યાદવાદનો અધિકાર છે. તો શુક્રવારે આપણે હવે 9 પ્રકરણ શરૂ કરીએ છીએ. પણ મારી ઈચ્છા એવી હતી કે હજી બધાને એક વખત નયમાં એક સાથે બધું કરાવી દઈએ. જો એ રીતે કરવામાં આવે તો કદાચ રિવિઝન કરવું હોય તો વધારે સારું પડશે. જો બધાની ઈચ્છા રિવિઝન કરવાની હોય નયનું, તો આપણે આવતા સ્વાધ્યાયની અંદર નયનું રિવિઝન કરીએ અને પછીથી સોમવારથી આપણે 9મું ચેપ્ટર લઈએ અનેકાંતને સ્યાદવાદનું. અને જો બધાને એમ હોય કે ના ના નય હવે આવડી ગયા છે, પાક્કા થઈ ગયા છે, તો પછી આપણે 9મું ચેપ્ટર શુક્રવારથી શરૂ કરી દઈએ. નય ફરીથી એક વખત બરાબર આમ એઝ એ હોલ કરીએ, એટલે બધું સાથે સાથે કરીએ એટલે ભૂલ ના થાય, બરાબર છે? એક વખત તો એ વધારે સારું પડશે, બરાબર ને? એક વખત કરી લઈએ, કેમ કે આપણે જો 3 પ્રકારે નય શીખ્યા છીએ, બરાબર, આગમ પદ્ધતિથી પણ શીખ્યા છીએ, અધ્યાત્મ પદ્ધતિથી પણ શીખ્યા છીએ, અને પછી પંચાધ્યાયની પદ્ધતિથી પણ પાછા આપણે શીખ્યા, અને ત્યાર પછીથી નિક્ષેપની વાત આવી. નિક્ષેપ તો બહુ સહેલું છે, એ તો બહુ સહેલાઈથી સમજાઈ જાય છે. અને નિક્ષેપની સાથે નય ને અહીંયા જે આ બે ઉદાહરણ આપીને જે મિક્સઅપ થવાનું જે હતું એનું પણ અહીંયા આપણે ક્લેરિફિકેશન જે કર્યું, તો એ પણ બધું સાથે એક વખત લઈ લઈએ. તો આખો સ્વાધ્યાય, આવતી વખતનો સ્વાધ્યાય આપણે નય નિક્ષેપનો, ખાસ કરીને નય ને લઈ અને કરીએ, એટલે આખું રિવિઝન થઈ જાય, અને પછી સોમવારથી આપણે 9 પ્રકરણ ચાલુ કરીએ, બરાબર છે? તો બધાને વિનંતી છે કે બધા વાંચીને આવો, બરાબર છે? ચાલો તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.